એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરીશું જેણે ભારતીય અંગ્રેજી સાહિત્ય પર કહેવાય ઊંડી છાપ છોડી છે. ખુશવંત સિંહની ટ્રેન ટુ પાકિસ્તાન.
હા, ખુશવંત સિંહ 1915 થી 2014 લેખક તો ખરા જ, પણ સાથે પત્રકાર, રાજદ્વારી અને સૌથી અગત્યનું એમની નિખાલસતા અને માનવીય સંવેદનાની સમજ ગજબની હતી.
બરાબર, એમની કલમ ખરેખર સમાજનું દર્પણ હતી. ક્યારેક કડવું સત્ય બતાવવામાં પણ શું કહેવાય પાછીપાની નહોતા કરતા.
સાચી વાત છે. અને આ નવલકથા ટ્રેન ટુ પાકિસ્તાન 1956માં આવી, એટલે જુઓ 1947ના ભાગલાની ભયાનકતા પછી લગભગ એક દાયકા પછી.
હા, અને લેખકે પોતે એ સમય, એ અંધાધૂંધી, એ હિંસા બધું નજીકથી જોયું હતું.
બરાબર, એટલે એમના લખાણમાં એ અનુભવની સચ્ચાઈ, પેલી આગ દેખાય છે. આ કોઈ દૂર બેસીને લખાયેલી વાત નથી લાગતી.
અને એ જ આ પુસ્તકની ખાસિયત છે નહીં કે એ ભાગલાને મોટા નેતાઓ કે રાજકીય ઘટનાઓથી નથી જોતું.
ના, બિલકુલ નહીં.
એના બદલે એ આપણને એક નાના ગામડામાં લઈ જાય છે, માનો માજરા, અને પૂછે છે કે ભાઈ આ બધી મોટી રમતોની અસર તમારા જેવા સામાન્ય માણસો પર શું થઈ, તમારા સંબંધોનું શું થયું.
ખરો, એ સમયે આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો, કારણ કે મોટાભાગના વર્ણનો તો એમ કે રાષ્ટ્રીય સ્તર પર જ કેન્દ્રિત હતા.
હા, ખુશવંત સિંઘે જાણે કેમેરા ઝૂમ ઇન કર્યો સીધો માનો માજરા પર. ત્યાંના લોકોની વ્યથા, એમના ડર, એમની મૂંઝવણ એને વાચા આપી.
એટલે આજની આપણી વાતચીતનો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી.
ના ના, આપણે ઊંડા ઉતરીશું, પાત્રોના મનમાં ભાગલાની માનવીય કિંમત સમજવાનો પ્રયત્ન કરીશું, અને આ નવલકથા જે નૈતિક સવાલો ઊભા કરે છે એના પર થોડો વિચાર કરીશું.
બરાબર, તો ચાલો શરૂ કરીએ માનવ માજરાની સફર, જ્યાં ટ્રેનની સીટીઓ જીવનનો લય હતી, જ્યાં સુધી ઇતિહાસ બદલાયો નહીં.
ક્યાંથી શરૂઆત થાય છે વાર્તાની?
વાર્તા આપણને લઈ જાય છે 1947ના ઉનાળામાં, માનવ માજરા ગામ, સતલજ નદીના કિનારે વસેલું. અને મુખ્ય વાત એ છે કે ભારત પાકિસ્તાનની જે નવી સરહદ બની રહી હતી,
અદ્રશ્ય પણ ઘાતક સરહદ,
હા, બસ એની બિલકુલ નજીક માનવ માજરા પોતે જ એક નાનું વિશ્વ હતું. અહીં સદીઓથી ફક્ત બે જ મોટા સમુદાયો, શીખ અને મુસ્લિમ,
અને એકદમ હળીમળીને રહેતા હતા.
હા, શાંતિથી, સુમેળથી, કોઈ જાતનો ઝઘડો નહીં. જાણે એમનું જીવન એક વણલખ્યા કરાર પ્રમાણે ચાલતું હતું.
અને એમના જીવનનો ધબકાર એમ કહી શકાય કે પેલી રેલવે લાઇન હતી.
બિલકુલ, નજીકના સ્ટેશન પરથી જે ટ્રેનો પસાર થતી એના ટાઈમ ટેબલ પર જ ગામનું રોજનું જીવન ગોઠવાયેલું. સવારની ટ્રેન આવે, દિવસ શરૂ, સાંજની જાય, એટલે કામકાજ પૂરું.
એટલે ટ્રેન એમના માટે ખાલી આવવા જવાનું સાધન નહોતી.
ના ના, એ સમયનું માપ હતી, બહારની દુનિયા સાથેનું જોડાણ એક સ્થિરતાનું પ્રતીક હતી. પણ આ શાંતિ ભંગ થાય છે.
કેવી રીતે?
પહેલા તો ગામના એક હિન્દુ શાહુકાર રામલાલ, એમની હત્યા થાય છે. અને પછી આવે છે એક કાળમુખી ક્ષણ, પાકિસ્તાન તરફથી એક ટ્રેન આવે છે.
એ જ ભૂતિયા ટ્રેન.
હા,
લાશોથી ભરેલી, શીખો અને હિન્દુઓની લાશો. અને એ ટ્રેનનો અવાજ નથી આવતો, પણ એની ચૂપકીદી જ બધું કહી દે છે, ગામના ભવિષ્ય માટેનો અશુભ સંકેત.
અને અહીંથી જ પેલો મૂળ સંઘર્ષ શરૂ થાય છે, ખરું ને?
બરાબર,
કે પેઢીઓ જૂનો જે પડોશી ધર્મ હતો, સાથે ઉજવેલા તહેવારો, સુખ દુઃખનો સાથ, આ બધું ટકી શકશે બહારથી આવેલી આ નફરત સામે?
શું માનવતા જીતશે કે પછી ધર્માંધતા? આ જ મોટો સવાલ છે, અને લેખક આનો જવાબ પાત્રો દ્વારા શોધે છે.
પાત્રોની વાત કરીએ તો કોણ કોણ મુખ્ય છે?
સૌથી પહેલા તો જગ્ગુતસિંહ ઉર્ફે જગ્ગા.
હા, નામ પરથી જ લાગે છે ગામનો દબંગ, બદમાશ ગણાતો યુવાન.
હા, શક્તિશાળી છે, પણ સમાજના નિયમોથી થોડો અલગ ચાલે. એનું પોતાનું એક નૈતિક માળખું છે, અને એનો જીવ છે નૂરામા, જે એક મુસ્લિમ યુવતી છે. અને પછી
એનાથી સાવ વિરુદ્ધ ઇકબાલસિંહ.
ઓ, પેલો ભણેલો ગણેલો આદર્શવાદી.
હા, વિદેશ ભણીને આવેલો, ગામમાં સુધારો લાવવા, લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા. પણ
વાસ્તવિકતા સામે એના સિદ્ધાંતો ટકી શકતા નથી.
બરાબર, જ્યારે ભાગલાની ક્રૂરતા ગામ પર ત્રાટકે છે, ત્યારે આની બધી વાતો, એના આદર્શો, બધું જ નિષ્ફળ જાય છે. એ જાણે બુદ્ધિજીવી વર્ગની લાચારીનો પ્રતીક બની જાય છે.
અને પેલો અધિકારી હુકમચંદ.
હા, હુકમચંદ, જિલ્લા મેજિસ્ટ્રેટ.
સત્તા છે એના હાથમાં, કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ છે, પણ પરિસ્થિતિ એવી વણસે છે કે એ લાચાર બની જાય છે.
સિનિક અને નૈતિક રીતે પીડાતો
હા
પોતાની નિષ્ફળતાને દારૂ અને બીજી બાબતોમાં ડૂબાડવાનો પ્રયત્ન કરે છે. એ ભાંગી પડેલા તંત્રનું જીવતું જાગતું ઉદાહરણ છે.
અને નૂરા, જગ્ગાની પ્રેમિકા.
નૂરા એ ભાગલામાં ફસાયેલી અસંખ્ય નિર્દોષ સ્ત્રીઓ સામાન્ય માણસોનું પ્રતિનિધિત્વ કરે છે. એનો પ્રેમ ધર્મની દિવાલો નથી જોતો, પણ ઇતિહાસ એને ક્યાં લઈ જશે એ ખુદેને ખબર નથી. એક ગર્ભવતી પણ છે, જે વાર્તામાં એક શું કહેવાય કરુણ આશા જેવું ઉમેરે છે.
આ બધા પાત્રો એકબીજા સાથે જોડાયેલા છે. માનો માજરાનો માહોલ જેમ જેમ ગંભીર થતો જાય છે, એમ એમ એમની કસોટી થાય છે.
હા, એમની હિંમત, એમની નબળાઈ, એમની પસંદગીઓ એ જ વાર્તાને આગળ ધપાવે છે.
વાર્તાનો પ્રવાહ કેવી રીતે આગળ વધે છે? તમે ચાર ભાગની વાત કરી હતી.
હા, પહેલો ભાગ છે ડાકુગીરી. પેલી શાહુકાર રામલાલની હત્યા થાય છે. ગુનેગાર તો બીજા ડાકુઓ છે, પણ બદનામીને કારણે શંકા સીધી જગ્ગા પર જાય છે.
કારણ કે એ રાત્રે એ નુરાન સાથે હતો.
બરાબર. અને એ જ રાત્રે ઇકબાલ પણ ગામમાં આવે છે.
હા, સુધારો કરવા.
અને બીજે દિવસે પોલીસ આવે છે, ભ્રષ્ટ પોલીસ. એ જગ્ગા અને ઇકબાલ બંનેને પકડી લે છે કેસ પૂરો કરવા ખાતર.
એટલે અહીં પહેલીવાર બારનું તંત્ર ગામની શાંતિમાં દખલ કરે છે.
ચોક્કસ. અને શંકાનું વાતાવરણ શરૂ થાય છે. પછી આવે છે બીજો ભાગ, કલયુગ, અંધકારનો યુગ.
પેલી ભૂતિયા ટ્રેન.
હા, પાકિસ્તાનથી આવે છે. સ્ટેશને ઊભી રહે છે ચૂપચાપ, અને જ્યારે ડબ્બા ખુલે છે,
રૂવાડા ઊભા થઈ જાય એવું દ્રશ્ય. હજારો લાશો,
શીખો અને હિન્દુઓની નિર્દયતાથી કપાયેલી વિકૃત લાશો. આ દ્રશ્ય ગામની શાંતિને હંમેશ માટે ખતમ કરી દે છે.
આ માત્ર એક ટ્રેન નથી, આ ભાગલાની રાજનીતિનું ભયાનક લોહિયાળ સ્વરૂપ છે, જે સીધું માનો માજરાના ઘર આંગણે આવી ગયું.
સાવ સાચી વાત. ગામ સ્તબ્ધ થઈ જાય છે. નદી કિનારે લાશોના ઢગલા થાય છે. હવામાં મોતની ગંધ, ભય અને બદલાની ભાવના ફેલાવા લાગે છે.
અને તંત્ર, હુકમચંદ, પોલીસ
નિષ્ફળ. કોઈ કશું નથી કરી શકતું. સંસ્થાઓનું પતન સ્પષ્ટ દેખાય છે.
આ પછી ત્રીજો ભાગ, માનો માજરા. હવે ગામ પોતે જ કેન્દ્રમાં છે.
હા, ભૂતિયા ટ્રેન પછી અને બહારના દબાણને કારણે અધિકારીઓ નક્કી કરે છે કે ગામના મુસ્લિમોને સલામતી માટે શરણાર્થી કેમ્પમાં મોકલવા,
અને ત્યાંથી પાકિસ્તાન.
હા, ટ્રેન દ્વારા. વિદાયનું દ્રશ્ય ખૂબ જ કરુણ છે. વર્ષોના સંબંધો, પડોશીઓ, મિત્રો બધા છૂટા પડે છે. આંખોમાં આંસુ, ભવિષ્યનો ડર.
અને મુસ્લિમોના ગયા પછી ગામમાં જે ખાલીપો સર્જાય છે,
એ ખાલીપામાં નફરત ભરાય છે. બહારથી કેટલાક શીખ કટ્ટરપંથી યુવાનો આવે છે, એ ગામના શીખોને બદલો લેવા ઉશ્કેરે છે.
શેનો બદલો?
પેલી ભૂતિયા ટ્રેનનો. અને યોજના બનાવે છે કે અહીંથી જે મુસ્લિમ શરણાર્થીઓની ટ્રેન પાકિસ્તાન જવાની છે, તેના પર હુમલો કરવો, બધાને મારી નાખવા.
અને એ જ ટ્રેનમાં માનો માજરાના મુસ્લિમો, નૂરા પણ છે.
ભાગ્યની કેવી ક્રૂરતા!
અહીં લેખક બતાવે છે કે સામાન્ય માણસ પણ કેવી રીતે હિંસક બની શકે છે જો એને ડરાવાય, ઉશ્કેરાય. ગઈકાલના પડોશીઓ આજના દુશ્મન.
બરાબર. આ સામૂહિક પાગલપનનો ચિતાર છે. અને પછી આવે છે છેલ્લો ભાગ, ફરજ,
ક્લાઇમેક્સ.
હા, હુકુમચંદ જે અંદરથી પીડાઈ રહ્યો છે, એ એક છેલ્લો પ્રયાસ કરે છે. એ જગ્ગા અને ઇકબાલ બંનેને છોડી મૂકે છે, કદાચ કોઈક આ હત્યાકાંડ રોકે એવી આશામાં.
પણ ઇકબાલ, એ કંઈ કરે છે?
ઇકબાલ એ તો પોતાના વિચારોમાં જ ગૂંચવાયેલો રહે છે. ડર અને અનિર્ણય. એ પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે, પણ પગલું નથી ભરી શકતો. પ્રાર્થના કરે છે, પણ કર્મ નથી કરતો.
એની બુદ્ધિ જ એને રોકે છે. અને જગ્ગા?
જગ્ગા અલગ છે. જેવો એને ખબર પડે છે કે ટ્રેન પર હુમલો થવાનો છે અને નુરાયમાં છે, એનો રસ્તો સાફ થઈ જાય છે.
એના માટે આ હિન્દુ મુસ્લિમનો સવાલ નથી.
ના, આ નૂરાનો સવાલ છે. એને બચાવવી એ જ એની ફરજ છે. એના અંતરાત્માનો અવાજ.
પછી શું થાય છે?
રાત્રે ટ્રેન આવવાના સમયે જગ્ગા રેલવે પુલ પર પહોંચે છે. ત્યાં હુમલાખોરોએ ટ્રેન ઉથલાવવા માટે એક જાડો દોરડો બાંધ્યો હોય છે. જગ્ગા પોતાની કિરપાન કાઢે છે અને એ દોરડું કાપવા માંડે છે. નીચે ઉભેલા લોકો એને જોઈ જાય છે, ગોળીબાર શરૂ કરે છે.
એ ઘાયલ થાય છે?
હા, ગોળીઓ વાગે છે, લોહી નીકળે છે, પણ એ અટકતો નથી. પોતાની પૂરી તાકાતથી દોરડું કાપતો રહે છે.
શ્વાસ અધ્ધર થઈ જાય એવી પડો.
અને છેવટે ટ્રેન પુલ પર પહોંચે એની બરાબર પહેલા એ દોરડું કાપી નાખે છે. દોરડું તૂટી જાય છે
અને ટ્રેન
સુરક્ષિત રીતે પસાર થઈ જાય છે પાકિસ્તાન તરફ. અંદર બેઠેલા લોકોને ખબર પણ નથી કે હમણાં જ એમનું જીવન બચ્યું છે.
અને જગ્ગાનું શું થાય છે?
ગોળીઓથી વિંધાયેલો જગ્ગા પુલ પરથી નીચે નદીમાં પડે છે અને મૃત્યુ પામે છે.
વાહ, શું બલિદાન! જેને સમાજે બદમાશ કહ્યો એણે અંતે આટલું મોટું માનવતાનું કામ કર્યું.
હા, અને કોઈ ધર્મ કે રાષ્ટ્ર માટે નહીં, ફક્ત પ્રેમ માટે. એની સામે ઇકબાલનો આદર્શવાદ કેવો નિષ્ફળ લાગે છે.
જગ્ગાનો પ્રેમ, એણે સામૂહિક નફરત પર વિજય મેળવ્યો ભલે પોતાનું જીવન આપીને.
ખરેખર આ વાર્તા આપણને ઘણા મુદ્દાઓ પર વિચારતા કરી દે છે. પહેલો તો એ કે ધર્મના નામે જે ભાગલા પડ્યા એ કેટલા કૃત્રિમ હતા.
હા, માનો માજરામાં તો લોકો માટે ધર્મ રોજિંદા જીવનનો ભાગ હતો, ઝઘડાનું કારણ નહોતો જ્યાં સુધી રાજકારણ ન આવ્યું.
બરાબર, જગ્ગા નૂરાનો પ્રેમ જ એનો પુરાવો છે. બીજો મુદ્દો છે સંસ્થાઓની નિષ્ફળતા.
સરકાર, પોલીસ, ધર્મ, બુદ્ધિજીવીઓ બધા જ કાં તો નિષ્ફળ ગયા કાં તો લાચાર બની ગયા. આ ખરેખર ચિંતાજનક છે.
ચોક્કસ, અને એની સાથે જોડાયેલો છે વ્યક્તિગત હિંમત વિરુદ્ધ સામૂહિક બેજવાબદારીનો મુદ્દો.
જગ્ગા બતાવે છે કે એક વ્યક્તિ ધારે તો સાચું કરી શકે છે, પણ આખું ગામ જે રીતે હિંસા તરફ વળે છે એ સામૂહિક પતન બતાવે છે.
હા, અને પ્રેમ અને બલિદાન દ્વારા મુક્તિનો વિચાર પણ મહત્વનો છે. જગ્ગાનું રૂપાંતરણ જુઓ.
સાચી વાત. જાણે લેખક કહેવા માંગતા હોય કે ખરી મુક્તિ તો કરુણા અને સંબંધોમાં છે.
અને હિંસાનું ચક્ર, ટ્રેનો જે મોત લાવે છે એ જ ટ્રેન બચાવનું સાધન બને છે. જગ્ગાનું બલિદાન એ ચક્રને તોડવાનો પ્રયાસ છે.
ખુશવંતસિંહની લખાવટ પણ એકદમ સીધી, સ્પષ્ટ, કોઈ શણગાર નહીં.
હા, નિર્ભીક. હિંસાનું વર્ણન પણ વાસ્તવિક રીતે કરે છે, સનસનાટી માટે નહીં. અને પેલું ટ્રેનનું પ્રતીક,
હા, એ તો આખી નવલકથામાં સાથે ચાલે છે. શરૂઆતમાં વ્યવસ્થા, પછી મોત અને અંતે બચાવ.
બરાબર. આ પુસ્તક વાંચ્યા પછી મન ભારે થઈ જાય છે. સવાલો ઊભા થાય છે કે આપણે આવી સ્થિતિમાં શું કરત.
શું આપણામાં જગ્ગા જેટલી હિંમત હોત કે ઇકબાલની જેમ અટવાઈ જાત?
ખરેખર એક ઊંડો શોક લાગે છે, માત્ર પીડિતો માટે નહીં પણ એ સહિયારા ભૂતકાળ માટે જે ખોવાઈ ગયો. માનો માજરા એ તૂટેલા સ્વપ્ન જેવું છે.
માનવ સ્વભાવના બંને છેડા બતાવે છે, ક્રૂરતા પણ અને અતુલ્ય પ્રેમ અને બલિદાન પણ.
અને આજ માટે સૌથી મોટો સંદેશ કદાચ એ જ છે કે નફરતના કથાનકોથી સાવધાન રહેવું. કેવી રીતે પ્રચાર અને ડર પડોશીને દુશ્મન બનાવી શકે છે એ આ પુસ્તક બતાવે છે. ચોક્કસ, આ નવલકથા યાદ અપાવે છે કે મોટા રાજકીય નિર્ણયોની માનવીય કિંમત શું હોય છે.
અને અંતે તો ધર્મ કે સરહદ કરતા માનવીય સંબંધો અને કરુણા જ વધુ મહત્વના છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.